તારીખ 2/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 303
પત્ર 679 496 પાને છેલ્લો પેરેગ્રાફ પૂર્વ કાળે જ્ઞાની થઈ ગયા હોય નાની વાણી વાણીનો વિષય ચાલે અને માત્ર તેની મુખવાણી રહી હોય નાની સ્વર્ગમાં ચાલ્યા જ ગયા હોય અને મુખવાણી એટલે ઓરિજિનલ એમની વાણી કોઈએ બોલ્યા હોય અને લખી લીધું હોય સંપાદન કરી લીધું હોય એને મુખવાણી ન કહેવાય જેમ કે સુગાનીજીના પત્રો છે એ મુખવાણી છે કૃપાળુદેવના પત્રો છે એ મુખવાણી છે પણ ત્રીજા ભાગની ચર્ચા છે એ મુખવાણી ન કહેવાય કેમ કે બીજાએ લખેલી છે એમ આની અંદર ઉપદેશ વ્યાખ્યાન સાર ઉપદેશ છાયા છે એમની મુખવાણી ન કહેવાય પત્રો છે એ મુખવાણી કહેવાય મુખવાણીમાં એમની ઓરિજિનલ વાણી એમ કહેવું છે એ રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે ભૂતકાળના જ્ઞાની હાજર ન હોય પણ એમની વાણી ઓરિજિનલ હોય એના ઉપરથી જ્ઞાની કહી શકે કે જ્ઞાનીની આ વાણી છે કેમ કે રાત્રિ દિવસના ભેદની પીઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે આ ત્રીજી વખત વાત આવી આશયને અહીંયા એમ કે પહેલેથી કહેતા આવ્યા છે કે આશયમાં તફાવત છે અહીંયા કેટલો તફાવત છે એ પણ કહી દીધો કે રાત અને દિવસમાં જેટલો તફાવત છે એટલો જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં આશયમાં એટલો મોટો ફેર હોય છે બે વચ્ચે કેટલો મોટો ફેર છે કેમ કે એક રાગને સાધે છે એક જ્ઞાનને અથવા આત્માને સાધે છે રાગ છે એ આત્માનો વિરોધી છે એટલે વિરોધીની ઉપાસનામાં પીડ્યો હોય અને આત્માની ઉપાસનામાં પીડ્યો હોય એટલો બધો ફેર છે આશયમાં એટલો બધો ફેર છે ભલે શબ્દ સરખી વાણી હોય તો આશયમાં એટલો બધો
પ્રતિપક્ષ અને છેડે
હા હા
પ્રતિપક્ષ ખરો
અને એક્સ્ટ્રીમ પોઈન્ટ છે હા સાવ વિરુદ્ધ અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે હવે શું છે કે કોઈ જ્ઞાનીની આત્મદશા ઉગ્ર હોય તારતમ્ય ઘણું હોય કે ઉગ્ર હોય તો એના પ્રમાણમાં એની વાણી નીકળે છે જોરદાર પાવરફુલ એમ કેવું છે કેમ કે કોઈ માણસ ગુસ્સામાં બોલે છે અને કોઈ બહુ ગુસ્સામાં બોલે છે એમાં ફેર પડે કે નહીં એમ જ્ઞાનીની વાણીમાં ને જ્ઞાનીની વાણીમાં ફેર ક્યાં પડે તારતમ્યતાનો ફેર પડે અભિપ્રાય વિરુદ્ધતા ન આવે ક્યારે ક્યારે અભિપ્રાય વિરુદ્ધતા ન આવે પણ તારતમ્યતાથી કોઈની વાણીમાં ઉગ્રતા દેખાય કોઈની વાણીમાં ઉગ્રતા ના દેખાય
એનો અર્થ વીર્ય ઉલ્લાસ એમ તો ન ગણાય
પુરુષાર્થ પુરુષાર્થના પ્રમાણમાં પુરુષાર્થ ઉગ્ર હોય તો ભાષામાં ફરક પડે આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે અને વર્તમાન જ્ઞાની એમ કહી શકે આનો પુરુષાર્થ ઘણો છે એમ તો ગુરુદેવે સોગાનીજી માટે કહ્યું એનો પુરુષાર્થ ઘણો છે અત્યારે સ્વર્ગમાં ગયા છે ત્યાંથી નીકળશે એટલે ઝપટ કરશે કેમ કે ત્યાં ચોથા ગુણ શાંતિ વધારે મર્યાદા નથી ગમે એટલો પુરુષાર્થ હોય તો જેવો એ દેવ દેવના આયુષ્યનો બંધન છૂટ્યું કે મનુષ્ય થઈ અને પુરુષાર્થમાં ઝપટ કરશે, એ જ ભવે નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. અમારે તો વિચાર ભાવ છે એમ સીધું કીધું. અને તીર્થંકરના ભાવમાં અમે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરશું ભિક્ષા લેતી વખતે, કેમકે પોતે જગતગુરુ થવાના છે, તે અરિહંતને નમસ્કાર નથી કરતા. નમ સિદ્ધે હવે ત્યારે સિદ્ધાલયમાં બિરાજતા હશે અને અમારા નમસ્કાર એમને પહોંચશે. એવી વાત કરી હતી. આ વાત મને ફેસ ટુ ફેસ કરેલી છે, સાંભળી વાત નથી. એક વાર સવારે 10:30 વાગે જેમાં પછી પોતે થોડા ચક્કર મારે 15-20 મિનિટ સ્વાધ્યાય હોલમાં ચક્કર મારતા, જ્યાં અત્યારે સ્ટેચ્યુ મૂક્યું છે ને ત્યાં એમની રૂમ બાજુમાં જે અત્યારે રૂમ છે રૂમ, અને સ્વાધ્યાય હોલમાં ચક્કર મારતા હતા. મૌન ચાલતા હતા, 7-8-10 જણા હતા આખો મારવામાં બીજા રીતે ઉભા રહ્યા. હું બાજુમાં ચાલતો હતો એટલે મારી બાજુ ફેરી આવી, હું સાઈડમાં ચાલતો હતો. હાલે હારે 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 ત્યારે કંઈક વાત કરવી હોય તો કરીએ, મારી બાજુ ફર્યા. હું વાત કરવાની અમુક સ્ટાઇલ હતી, ત્યાંથી બાવડું પકડે, હાથ પકડે, જુઓ આ અંદરથી આવેલી વાત છે, અંદરથી આવ્યું છે. આ બહુ ગંભીરતાથી વાત કરી કે સુગાનીનો આત્મા સ્વર્ગમાં ગયો છે, એ મનુષ્ય થઈને ઝપટ કરશે. હવે એ ક્યાંથી કીધું એમણે? કે એમની જે મુખવાણી રહી ગઈ હતી એના ઉપરથી કીધું. પુરુષાર્થનું માપ કાઢ્યું એમણે, એ તારતમ્ય દેખાય છે એમ કે છે. વર્તમાન જ્ઞાનીને એ તારતમ્ય સમજાય છે, સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે એમ કે છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે એમના જ્ઞાનમાં આવે છે. અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લેખો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની, જે આવી આટલું બધું તારતમ્ય પણ કાઢી લઈએ તે જ્ઞાની વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની હોય છે. એટલે અતિ એમનો જ્ઞાનનો ઊંડાણ ને ઉઘાડ પણ ઘણો હોય છે. પ્રગટ બોધવીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લેખો છે. અથવા જ્ઞાની હોય અથવા પ્રગટ બોધવીજ એટલે ભાવભાષણ થઈ ગયું હોય અને ઘણો વિશેષ પ્રજ્ઞાવંત જીવ હોય એના અર્થમાં આ વાત અમે લખી છે. એટલે પ્રજ્ઞાવંત પુરુષ કેવા હોય એ પણ કૃપાળુ દેવ જાણે છે. આવા જીવોને પ્રજ્ઞાવંત કહેવાય છે, પ્રજ્ઞાવંત જ્ઞાની કહેવાય છે, વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની કહેવાય છે. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્માણ પણ સુલભ જ હોત. એ વાત એટલી સહેલી નથી. મોટાભાગના જીવો ભ્રાંતિમાં પડે છે, કોઈ કોઈ જીવો બચે છે એમાંથી, અને એ આત્મકલ્યાણના ઈચ્છુક જીવો હોય છે એ જ બચે છે. એટલે આત્મકલ્યાણના વિષયમાં બળવાન નિશ્ચય ન હોય ત્યાં સુધી ભૂલ થવાની સંભાવના ઘણી છે એમ કહીને એમણે જે બીજો મુદ્દો છે એ પૂરો કર્યો છે જ્ઞાનીની વાણી સંબંધીનો. કારણ કે એમણે પ્રશ્નો લખેલા છે એમાં 2 પ્રશ્નોનું સમાધાન એમણે કર્યું કે નિરાવરણ જ્ઞાન કોને કહેવાય છે એ પહેલો પ્રશ્ન લીધો, જ્ઞાનીની વાણી કેવી હોય એ બીજો પ્રશ્ન લીધો, પ્રજ્ઞાની વાણીમાં ફરક શું છે એ પણ વાત પોતે ચર્ચી. એમાં પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જ્ઞાન વિશેષ એટલે સામાન્ય નહીં એવું, વિશેષ વિશેષ બુદ્ધિમાન હોય, જ્ઞાની હોય અને પછી એમની બુદ્ધિ પણ વિશેષ હોય, એટલે અંદરનો બહારનો ઉઘાડ ઘણો હોય એને વિશેષ પ્રજ્ઞાવંત કહે છે. અંદરનો ઉઘાડ પણ ઘણો અને બહારનો ઉઘાડ પણ ઘણો, એટલે અંદરના અધ્યાત્મ પરિણામને પણ વ્યક્ત કરી શકે ને બહારના પડખાઓ પણ બધા સારી રીતે જાણતા હોય એ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની છે. એમ પણ થઈ શકે, કારણ કે પોતે તો વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની કેવા હોય એનું વર્ણન કર્યું છે, એટલે એ તો પોતે એનાથી પણ વધુ આગળ છે એમ કહી શકાય. કૃપાળુદેવ માટે તો એમ કહી શકાય કે વિશેષ પ્રજ્ઞાવંત હતા ને, અતિશય પ્રજ્ઞાવંત જ્ઞાની હતા એ તો, કે જેમનો 14-15 વર્ષથી કેવો ઉઘાડ મોક્ષમાળા લખી ત્યારથી તમે જુઓ તો એક એક વાત એમની જે આવી છે એ કોઈ અસામાન્ય જ્ઞાનીની જ વાત છે, સામાન્ય જ્ઞાની નથી. અને પોતાને લબ્ધિ પણ હતી એ વાત પણ એમણે એક પત્રમાં સ્વીકાર કરી છે. પોતે લખત પણ પોતે પ્રજ્ઞાવંત ને આવા આવા પુરુષો આવું જાણી શકે એમ કે છે, એનો અર્થ કે એના કરતા પોતે વધારે આગળ છે, એથી પણ આગળ છે એમ આપોઆપ સાબિત થાય છે. ઘણું લઈને આવેલા એવું લાગે છે કે પૂર્વના ભાવમાં એમની સત્સૃતની ઉપાસના ઘણી હશે, એટલે એ સંસ્કારો એમને અંદરથી શ્રુતના સંસ્કારો ઘણા એવા છે. અને વર્તમાન ઓછા આયુષ્યની અંદર અને નાની ઉંમરમાં શાસ્ત્રો ન વાંચ્યા હોય એવી આયુષ્યની સ્થિતિમાં પણ એમણે જે જે વાતો અંદરથી કાઢી છે એ કોઈ સામાન્ય પણ નથી સૂચવતા, ઘણું અતિશય પણ સૂચવે છે. એક દિવસમાં 700 વચન લખ્યા છે, એમાં ઘણી ગંભીર વાતો લખી છે.
કલમ શરૂ થઈ એટલે એન્ડ આવી
જાય. 142 કડી આત્મસિદ્ધિ એક બેઠકે લખી છે, અને એક એક કડીમાં કેટલો મર્મ ને કેટલો પરમાર્થ ને કેટલો રહસ્ય ગોઠવું છે, એ કોઈ સામાન્ય મનનું કામ છે. ગુરુદેવ એમ કહેતા કે છેલ્લા 2-3 સેંકડામાં, એટલે 200-300 વર્ષમાં કોઈ જ્ઞાની પુરુષ આવો થયો હોય એમ જોવામાં આવતું નથી, એવા અતિશય જ્ઞાની હતા. એ તો પોતે રહ્યા નથી પણ એમની કાગળો રહી ગયા, પત્રો રહી ગયા, તો આજે હજારો જીવને એટ્રેક્શન તો કરે જ છે ને, આકર્ષિત તો કર્યા જ છે ને, એમાં કઈ સવાલ જ નથી ને. કેટલા વળ્યા એમના વખતમાં નહોતા વળેલા એટલા અત્યારે વળેલા છે એમના સાહિત્ય તરફ.
પછી ગ્રહસ્થ તરીકે એમના સૌથી વધારે મંદિર હશે કદાચ,
ગ્રહસ્થ તરીકે
પોતે તો ગ્રહસ્થ જ હતા,
હા,
છતાં આજે એમના મંદિર ઘણા વધારે હશે.
જૈનો જુદા નથી પડતા, થોડા હોય એટલે બધા સાથે રહીને, પછી પોત પોતાનો દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી અને કૃપાળુદેવ ચારેનું જુદું જુદું સ્થાન બનાવે છે. દિગંબર શ્વેતાંબરના ભગવાનોની વેદીઓ જુદી જુદી છે, સ્થાનક વાસીનો એક રૂમ હોય છે, એમને કાંઈ જોતું હોતું નથી. અને કૃપાળુદેવનું સ્ટેચ્યુ છે, ફોટા છે, એનું સાહિત્ય છે, એ અલગ જગ્યા હોય છે. એ લેસ્ટરમાં જોયું, લેસ્ટર એટલે લંડનની બાજુમાં 120 માઇલ ઉપર છે, યુકેમાં, બાજુ બધા એરી યુનાઇટેડ કિંગડમ કહેવાય છે, યુકે, ત્યાં જોયું અમે. અને એક જોયું અમે શિકાગોમાં, મારું કશું કાગો નહોતા આવ્યા. અમે ત્રણ જણા ગયા હતા, હું ને હીરાલાલજી ને મારા વાઈફ, ત્રણ જણા ગયા હતા શિકાગો. પ્રોગ્રામ તો અમારો શિકાગો જવાનો હતો જ ને, ત્યાંના એક મુમુક્ષ હતા એ પાછળ પડી ગયા હતા. એટલે જ્યાં જઈએ ત્યાં અમને ફોન આવતા હતા, શિકાગો આવો, શિકાગો આવો. કરવું શું, અમારી પાસે લિમિટેડ દિવસો હતા, અમારી પાછા આવવાની તારીખ ફિક્સ હતી, ટિકિટો ફિક્સ હતી, બધું ફિક્સ હતું. અને છેલ્લા ત્રણ દિવસ બહાર મને બફેલો થઈને ઓલો નાયગ્રા ફોલ્સ ધોધ જોવા જવાનો હતો. એટલે પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો, છેલ્લો એમનો એ ટૂર હતી, એ અમારે ડ્રોપ કરવી પડી. અમે એ કાપીને શિકાગો આવી ગયા. પછી બધા ન્યુયોર્ક ભેગા થઈને બી આવ્યા. શિકાગોમાં છે એ ચારે સાથે છે, દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી અને કૃપાળુદેવનું. ત્યાં કૃપાળુદેવનું સ્ટેચ્યુ છે, એ ગોલ્ડન સ્ટેચ્યુ છે. એટલે આમ ધાતુનું છે ને, એના ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો હોય એવી રીતે સરસ બને. અને કૃપાળુદેવના અનુયાયીઓ પણ ઘણા છે અમેરિકામાં. શિબિર થવાની હતી ત્રણેક અઠવાડિયા પછી, બહુ રોકાઈ જવા માથાકૂટ કરી દે. અમારું નક્કી થઈ ગયું હતું કે જાવું એટલે જાવું. પછી બી આવ્યા મિલા રાજકોટમાં ભારતી, બે આવ્યા હતા, ડોક્ટર આવ્યા હતા, બે જણા આવ્યા હતા. આપણે ગયા રાજકોટ. ત્રીજો પ્રશ્ન છે જ્ઞાન સંબંધીનો, કે જિનાગમમાં મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કયા છે? જૈનાગમને વિશે જ્ઞાનના પાંચ ભેદ કયા છે? તે જ્ઞાનના પ્રકાર સાચા છે? તે વાત બરાબર છે, જિનાગમમાં જે કહ્યું એમાં પ્રકારમાં કોઈ ફરક નથી, ઉપમાવાચક નથી. સૌભાગભાઈના પ્રશ્નનો ઉત્તર આપે છે કે આ પાંચ પ્રકારમાં કાંઈ ઉપમા છે કે આવું બધું કાંઈ છે, બરાબર છે, એમાં કોઈ ઉપમા અલંકાર લગાડ્યો હોય એવું કાંઈ નથી. અવધિ મનોપર્યવાદી જ્ઞાન વર્તમાન કાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે, એટલે અત્યારે કોઈને અવધિને મનોપર્ય ન હોય. તે ઉપરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. અત્યારે નથી માટે જિનાગમની વાત કોઈ ઉપમા લગાડીને કરી છે એમ નહીં માનતા. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. એટલે ચારિત્ર મોહની વિશુદ્ધિ વધારે થાય જ્ઞાન દશા દર્શન મોગ્યા પછી, ત્યારે અવધિને મનપ્રયોગ જ્ઞાન પણ ઉત્પન્ન થઈ શકે છે. અને મનપ્રયોગ જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનથી નીચે ન હોય, પાંચમા ગુણસ્થાને ન પ્રગટે, મુનિ દશામાં જ પ્રગટે છે. અને તે વિશુદ્ધ ચારિત્રવાન મુનિઓને પ્રગટ થાય છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે. અત્યારે એવી ચારિત્ર મોહની વિશુદ્ધિ પ્રાપ્ત થવી દુર્લભ છે. કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્ર મોહની આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. અત્યારે કાળનું સ્વરૂપ એવું છે કે અત્યારે કોઈને અભિજ્ઞાન ન પ્રગટે. મિત્ર, પોતાનું ઘણું જ્ઞાન હતું તોય ના પાડીશ. ચારિત્ર મુનિની પ્રકૃતિનું બળ વિશેષ છે અત્યારે. અને પોતે જે ગ્રસ્ત દશા મારી એ પણ એમ જ બતાવે છે, નહીં તો ત્યાગ દશામાં બહુ જલ્દી આવી જાય. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિશે વર્તવા યોગ્ય છે તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. સામાન્ય આત્મચારિત્ર એટલે દર્શન મોગ્યા પછી ચારિત્ર મોહનો સામાન્ય પ્રકાર પણ કોક જ જીવને આ કાળને વિશે વર્તવા યોગ્ય છે. એટલે પાંચમું ગુણસ્થાન પણ કોક જીવને આવે એવી સ્થિતિ છે. તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ એટલે અવધિ જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. આત્મસ્વરૂપ વિચારતા તો તે જ્ઞાનનું કાંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. એટલે આત્મામાં શક્તિ એટલી બધી છે કે એમાં અવધિ જ્ઞાન શું હવે કાંઈ નથી, તો અનંતમાં ભાગે છે કેવળ જ્ઞાન, એટલી તો શક્તિ છે આત્મામાં. એટલે કોઈ જ્ઞાન ન હોય એવું જ્ઞાન જ કોઈને ન થાય, અસંભવિત છે, એનો ઉપમા લખી છે એવું કાંઈ વિચારવા જેવું નથી. આત્માની શક્તિ જાણતા હોય એને ભલે એ જ્ઞાન અત્યારે કોઈને પ્રગટ ન હોય તો પણ વિશ્વાસ આવે કે આગમમાં કહ્યું છે એ વાત બરાબર લાગે છે, આત્મામાં શક્તિ ઘણી છે. અવધિ જ્ઞાન શું છે? કાળ અને ક્ષેત્રની મર્યાદા, અવધિ એટલે મર્યાદા, એવું વાળું જ્ઞાન હોય છે. અહીંયા બેઠા હોય અને એમ કે જો બીજા દેવલોકમાં અત્યારે ફલાણા જ્ઞાની આમ કરે છે, અથવા દેવલોકમાં ઇન્દ્ર હોય અવધિ જ્ઞાની, એની જેમ કે ફલાણા તીર્થંકર ને ત્યાં ફલાણી સભામાં અત્યારે આવો ઉપદેશ ચાલે છે ને, ફલાણા પ્રશ્નો પૂછે છે ને, ગણતર ગણધર આમ છે ને, ફલાણા આમ છે ને, અવધિ જ્ઞાન થી જાણી દે. અને ઇન્દ્ર અવધિ જ્ઞાન થી જાણ્યું ને કે ગૌતમ સ્વામી છે, ઇન્દ્રભૂતિ નો જીવ છે ને વેદાંતિ નો ગુરુ છે. ક્ષેત્ર જુદા જુદા ક્ષેત્રની અવધિ હોય છે, એનું જ્ઞાન પણ ઉઘાડના પ્રમાણમાં હોય છે, કોઈ ઓછું જાણે કોઈ વધારે જાણે એમાં પણ એવા ભેદો તો છે. પણ એ ક્ષેત્રની મર્યાદા વર્તમાનમાં તો શું છે, ભાઈ આપણે નજર પહોંચે એક જ ક્ષેત્રમાં આપણે જાણીએ, અવાજમાં પણ આપણો જેટલો વાઇબ્રેશનનો મર્યાદા હોય એટલું જાણીએ, અવધિ જ્ઞાનમાં એવું નથી. ઘણા દૂરના ક્ષેત્રો અને દૂરના કાળ, ભૂત ભવિષ્યનો દૂરકાળ વર્તી અને ક્ષેત્રમાં પણ દૂર ક્ષેત્ર વર્તી પદાર્થોને પ્રત્યક્ષવત જાણી લે છે. અને આત્માની શક્તિ જોતા એ વાત કાંઈ અસંભવિત દેખાતી નથી, બની શકવા યોગ્ય છે. ના, એમાં એમ બન્યું છે, ઇતિહાસ બીજો છે એમાં, કે બેનશ્રીને જાતિ સ્મરણ જ્ઞાન હતું કૃપાળુદેવની, જેમ પૂર્વભવનું જ્ઞાન બેનશ્રીને થયું, સ્મૃતિ જ્ઞાન કૃપાળુદેવને સાતમે વર્ષે થયું, બેનશ્રીને થયું 1991માં, એટલે લગભગ 20મે 21મે વર્ષે થયું હશે, 20 વર્ષ આસપાસ થયું છે. શું એમાં એમને મહાવિદ્ય ક્ષેત્રમાં જે હારે હતા અને ત્યાં બધું જે જોયું હતું ને, સિમંદર સ્વામીની પાસે સાંભળવા જતા હતા સમોસરમાં, એ બધું યાદ આવ્યું છે અને એ બધી એમણે ડાયરી લખેલી છે. અને અત્યારે બેનશ્રીના જ્ઞાન વૈભવ પુસ્તકમાં બધું હવે ખુલ્લું પણ થઈ ગયું છે, પ્રસિદ્ધ પણ એ વાત થઈ ગઈ છે. ઘણા વખત સુધી ગુપ્ત રાખી, હમણાં જ પ્રસિદ્ધ છે. તો અમે લોકો તો એમની હાજરીમાં વાંચેલી હતી એમની ડાયરી, એમના હાથે લખેલી હતી. એમાં એમ લખ્યું છે કે સિમંદર ભગવાનના સમોસરણમાં દિવ્ય ધ્વનિમાં અમુક વાતો આવી, એ વાત મને સ્મરણમાં આવે છે. અને એ એ વાતનું સ્મરણ એમ છે કે આ સભામાં એક રાજકુમાર છે, ફતેમનકુમાર કરીને રાજકુમાર છે, એ આટલા ભાવ પછી ફલાણા ફલાણા મહાવિદ્ય ક્ષેત્રમાં, મહાવિદ્ય ક્ષેત્રમાં થવાના છે, એ સૂર્યકીર્તિ નામના તીર્થંકર થવાના છે. અને એમના બે ગણધર, યા બેનશ્રી અને શાંતાબેન, એ બંને એના ગણધર થવાના છે, એમના પુત્રો થઈને ગણધર થવાના છે. તીર્થંકર અવસ્થામાં એ ગ્રસ્તમાં હશે ત્યારે આ એમના બે દીકરાઓ થશે, અને પછી આ જ્યારે દીક્ષાને પોતે તીર્થંકર પદે બિરાજમાન થશે ત્યારે આ ગણધર પદે હશે, એ બધી વાત. અને દેવકીર્તિને એ બધાનું નામ છે, બધા નામ થામ સહિત એમણે એ વાત બધી લખી છે. પણ એ જાતિ સ્મરણની સ્મૃતિ જ્ઞાનનો ભેદ લીધો છે, એ મતિ જ્ઞાનમાં જાય છે. જાતિ સ્મરણ છે એ મતિ જ્ઞાનમાં જાય છે, અવધિ જ્ઞાનમાં નથી જતું, કેમ કે યાદદાસ્ત રૂપ છે. જેમ કે આપણને અત્યારે 25 વર્ષ પહેલાંનું યાદ આવે છે, તો 25 વર્ષ પહેલાં આપણે ફલાણા મકાનમાં રહેતા હતા, આ રહ્યું એ મકાન, આ ફ્લેટમાં રહેતા હતા. હવે 10 વર્ષના આયુષવાળાને 25 વર્ષ પહેલાનું યાદ આવે એટલે એનો પૂર્વભાવ થઈ ગયો કે નહીં? તો 25 વર્ષ પહેલાનું યાદ આવે એ કંઈ મોટી વાત નથી. એમણે 20 વર્ષ પહેલા આગળના ભાવનું યાદ આવ્યું કંઈ મોટી વાત નથી. પણ એમાં એમને ભવિષ્યમાં જે શું થવાનું છે એ ભગવાનની વાણી જે કેવળ જ્ઞાનપૂર્વક ચાલતી હતી એ વાત એમને સાંભળી યાદ આવી, એ વાત એમણે નોટ કરી છે. એટલે ભવિષ્યનું જ્ઞાન નહીતર જાતિ સ્મરણ જ્ઞાન એ ભૂતકાળનું જ્ઞાન છે, ભવિષ્યનું જ્ઞાન નથી. પણ આમને તો ભૂતકાળના જ્ઞાનમાં ભવિષ્યવાણી જે હતી ને એ ઇન્ક્લુડ કરી છે, એટલે એમના ભવોનું જ્ઞાન છે એમને. અને બધા ભાવમાં એ સાથે છે, આ ભાવમાં જેમ સાથે છે, જેમમાં જુદા જુદા કરે, ઉંમરમાં ફેર છે, પણ પાછા સાથે થઈ ગયા એમ. અહીંયાથી આયુષ પૂરું થઈ 10.5 વર્ષનો ફરક પડ્યો, પછી ત્યાં ડેવલપમાં સાથે થઈ ગયા, એમ સાથે છે પછી બીજા ભાવોમાં. આત્મ સ્વરૂપ વિચારતા એટલે આત્માના સ્વરૂપમાં જે શક્તિઓ રહેલી છે એને વિચારતા, તેવા જ્ઞાનનું કાંઈ પણ અસંભવિત પણ દેખાતું નથી, એટલે શંકા પડે એવું કાંઈ વાત નથી એમ કહેવું છે. શું સર્વજ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, બધા જ્ઞાનનું ઉત્પન્ન થાય એવું આત્માનું ખેતર છે કે એમાં બધું જ્ઞાન ઉત્પન્ન થાય ત્રણ કાળ ત્રણ લોકનું. તો પછી અવધિ મન પરિવર્તિત જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે, એમાં શંકા કરવા જેવી શું વાત છે? બધું જ્ઞાન થાય તો આ તો મર્યાદિત જ્ઞાન છે બે. અમર્યાદિત જ્ઞાન થાય જે આત્માને, એને મર્યાદિત જ્ઞાન થાય એમાં શંકા કરવાનો શું સવાલ ઉભો છે? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અગ્નજીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થ તે જ્ઞાનનો સંભવ છે. શું કહે છે? જોકે શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થ જ્ઞાનથી અજાણ એવા જીવો, શાસ્ત્રનો જે પરમાર્થ છે જે કહેવા બે પરમાર્થ રહેલો છે શાસ્ત્રમાં, એનાથી જે અજાણ્યા છે એ આવા જ્ઞાનની વ્યાખ્યા જુદા જુદા પ્રકારે કરે છે, અને એમાં કદાચ કોઈ વિરોધ હોય ઊભો થાય તો એ સંભવ છે, પણ વાસ્તવિકપણે જોતા એવા જ્ઞાનનો અસંભવ હોય એમ નથી. શાસ્ત્રમાં કહ્યું છે જ્ઞાન છે જ એવા, ન સમજે એ કોઈ વખત આડું અવળું બોલી જાય એટલે કઈ જ્ઞાન નથી એમ નથી માનવાનું. જીનાગમમાં તેને જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય, પારમાર્થિક આશયથી વ્યાખ્યા કરી છે, આત્મકલ્યાણ થાય એવા હેતુથી વ્યાખ્યા કરી છે તે વ્યાખ્યા, અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી. જુઓ ક્યાં ફરક પડી જાય છે, જ્ઞાની અને અજ્ઞાનીની વાતમાં ફરક બહુ પડે છે. શું એટલે એ ગમે વાત કરે પણ એમાં આશય ભેદ હોય છે, એમાં પરમાર્થ નથી હોતો એટલે ફરક પડી જાય છે, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ એટલે શંકા થવા યોગ્ય નથી. એટલે એવા ભેદને લીધે શું છે કે કોઈ ગપસપ મારી દીધી હોય તો કોઈને શંકા પડી જાય કે આવું ક્યાં હતું હશે, અને એમાં એને ગપ મારે છે, મૂળ વાત બીજી રીતે છે, મૂળ વાતનો અભાવ સમજવા જેવું નથી. પણ આત્મદ્રષ્ટિએ જોતા તેવા સંદેહનો શંકાનો કોઈ અવકાશ નથી. આત્મદ્રષ્ટિએ જોવું જોઈએ એટલે આત્મકલ્યાણની દ્રષ્ટિએ જુઓ તો એ વાત સંમત થાય એવી છે, અસંમત થાય એવી નથી. કૃપાળુદેવનો જે શાસ્ત્ર વાંચવાનો જે પ્રકાર છે એ પણ આશ્ચર્યકારક છે. એકે એક વાત એમાંથી પરમાર્થ કાઢતા હતા, કોઈ પણ વાતમાંથી પરમાર્થ કાઢતા હતા. આ એક એમને બહુ જ નાની ઉંમરથી આ પ્રકારે એમનામાં ઊભો થયેલો છે. એકવાર નિશાળની અંદર 7 વર્ષની ઉંમરે નિશાળની 7 વર્ષે બેઠેલા, એક વર્ષમાં 7 સ્ટાન્ડર્ડ પાસ કર્યા. એમને એક સ્ટાન્ડર્ડ પાસ કરવા માટે આખું વર્ષ ન જોઈ, 7 સ્ટાન્ડર્ડ પાસ કરવામાં એક વર્ષમાં એમણે પૂરું કર્યું. અને નાનપણથી જે આશુ કવિ એટલે શીઘ્ર કવિ હતા, એટલે તરત જ કવિતા બનાવે, જે કોઈ વાત સામે આવે ને તરત જ કવિતા બનાવે. એકવાર એમના કોઈ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર આવેલા, તેથી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર નિશાળોને નિરીક્ષણ કરવા આવે, ઇન્સ્પેક્શન મારે, એટલે એને ડિપોટી સાહેબ કહેવાતા. અમે ભણતા ત્યારે એમ કે આ ડિપોટી સાહેબ આવવાના છે, હોય મૂળ નામ તો ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર છે પણ જે ડિપોટી સાહેબ આજે આવવાના છે. બધા છોકરા અંદર અંદર વાત કરતા હોય, પણ કોઈ આવેલા માસ્તરે ઓળખાણ કરાવી કે અમારા નિશાળની અંદર આ એક બાળક છે, છોકરો છે, બહુ તેજસ્વી છે અને કવિ છે, આશુ કવિ છે, અને અસાધારણ બધી વાતો એને હોય છે, સમજવા જેવી, મોટાને પણ સમજવા જેવી વાતો એ કહે છે. તો મેં પરીક્ષા કરી કે એમ તને તરત જે કહીએ એના ઉપર તું કવિતા બનાવી નાખ ગમે તે વિષય ઉપર, તો કે હા એમને માણસ થોડું કઈ બુદ્ધિશાળી હશે, જો આ કાંકરો પડ્યો ને એના ઉપર તો કવિતા બનાવી કે શું, એ કાંકરો પડેલો ત્યાં ક્યાંના ઉપર કવિતા બનાવી કે તો એમના ઉપર એને જે આનો કોઈ ઉપયોગ નથી, બધા ઠેબા મારતા હાલે છે એમ, જો આ મનુષ્ય ભાવમાં આત્મકલ્યાણ ન કરે તો જીવન કાંકરાને તુલ્ય છે. કાંકરાનો વિષય આપ્યો તો કાંકરા ઉપર આવી રીતે પારમાર્થિક સુધી ચાર લીટી બનાવી દીધી. પાછું તમે કયો એ છંદમાં, તમે એમ કહો કે આ છંદમાં બનાવો એટલે એ છંદમાં બનાવે પાછું, અને ક્ષુદ્રમાં ક્ષુદ્ર વિષય આપો કાંકરા જેવો તો એમાંથી પરમાર્થ કાઢે. નાની ઉંમરમાં આટલું બધું એમનું જ્ઞાન હતું અને આટલી બધી વિશેષતાઓ હતી એમનામાં. નીચે પણ જે 4 નંબરનો પેરેગ્રાફ છે એ આવી જ એક વાત બતાવે છે કે કેવી રીતે એમણે પરમાર્થ કાઢ્યો. વાત છે કર્ણનું યુગની, અને કર્ણનું યુગમાંથી પરમાર્થ કેવી રીતે કાઢ્યો. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે, અને રૂપી પદાર્થનો એટલે જળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે. આ એક સમય અને એક પરમાણુનું જ્ઞાન જીનાગમ સિવાય બીજા કોઈના કોઈ ધર્મમાં, કોઈ શાસ્ત્રમાં, કોઈ સાયન્સમાં ક્યાંય નથી. હવે એક પરમાણુ અને એક સમય ની વ્યાખ્યા જે જીનાગમમાં કરી છે એનો પરમાર્થ શું, એ વાત બહુ સરસ કાઢી છે. ત્રણ વાત લીધી છે, એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશ એટલે ક્ષેત્રનો રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ છે તે પ્રદેશ છે. ક્ષેત્રનો નાનામાં નાનો અંશ એને એક પ્રદેશ કહે છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે, એટલા બધા સૂક્ષ્મ છે કે એક પરમાણુનું, એક સમયનું ને એક પ્રદેશનું જે જ્ઞાન છે તે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. અત્યંત નિર્મળ જ્ઞાન એટલે પરિપૂર્ણ નિર્મળ જ્ઞાન, એટલે કેવળ જ્ઞાન સિવાય એ ત્રણને કોઈ ન સમજી શકે, ત્રણનું જ્ઞાન ન થાય. અને અન્ય મતમાં કાંઈ કેવળ જ્ઞાન નથી, માટે એ વિષય ક્યાંય નથી. કેવળ જ્ઞાન અનુસાર જીનાગમ લખાણા છે એટલે જીનાગમમાં એ વિષય છે. સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, એટલે અસંખ્ય સમયના જ્ઞેયને એ પકડી શકે, એક સમયના જ્ઞેયને ન પકડી શકે. સામાન્ય સંસારી છદ્મસ્ત જીવનના ઉપયોગની આટલી સ્થૂળતા હોય છે, સૂક્ષ્મતા એટલી નથી કે એક સમયને એ પકડી શકે. તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં, એવા સંસારી જીવોને એક સમયનું જ્ઞાન ન હોય. જો તે ઉપયોગ એક સમય વર્તી અને શુદ્ધ હોય તો તેને વિશે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. અને એક સમય વર્તી એટલે કેવળ જ્ઞાનની વાત લેવી છે, એક સમયની અંદર બધું જાણે એવું એક સમય વર્તી હોય કે એક સમયમાં પકડી લઈએ આમાં જ્ઞેયને. આપણો ઉપયોગ શું છે, અસંખ્ય સમય જ્ઞેયને પકડે છે. તમે સાંભળો છો એમાં બાજુનો અવાજ આવ્યો, તમારું લક્ષ ત્યાં ગયું. સાંભળવામાંથી લક્ષ ત્યાં ગયું એમાં અસંખ્ય સમય ગયા. કેટલા લાખ કરોડ અબજ નહીં, સંખ્યાની બહાર જવું પડે, બિયોન્ડ મેથેમેટિક, એનું નામ અસંખ્ય. જો એટલા કાળમાં અસંખ્ય સમય જાય તો એક સમય કેટલો સૂક્ષ્મ હોય એમ તમે અનુમાન કરી શકો, કાં તો ઘણો સૂક્ષ્મ હોય. તો એવો જે ઉપયોગ છે કે એક સમય મેં પકડી લઈએ એવો જે ઉપયોગ છે એ શુદ્ધતા હોય તો જ હોય, જ્ઞાનની શુદ્ધતા અને નિર્મળતા સાથે એને સંબંધ છે. તેને વિશે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય તે ઉપયોગનું એક સમયવર્તી પણ કષાયાદીના અભાવે થાય છે. હવે અહીંથી જુઓ, અધ્યાત્મનું ઓનલાઈન દીધી, હવે વાત શેની કરવી છે? એક સમયની. એક સમયની વાત કરતા કરતા એનું અનુસંધાન ક્યાં જોડે છે કે એક સમયનું જ્ઞાન હોય, શુદ્ધ જ્ઞાન હોય તો જ હોય. જ્ઞાન શુદ્ધ ક્યારે હોય? કે કષાયાદીનો અભાવ હોય ત્યારે હોય. એનો બીજો અર્થ શું થયો? કે જે જીવ ક્રોધાદી કષાયમાં વર્તે છે, ક્રોધ હોય, લોભ હોય, તીવ્ર માન હોય, માયા હોય, જે કઈ, એ જીવનું જ્ઞાન અવરાય છે, એ જીવનું જ્ઞાન સ્થૂળ થાય છે, આવરણ આવે છે. જ્ઞાન ને આત્માને આવરણ આવે છે, કષાય થી આત્માને આવરણ આવે છે એમ કેવું છે. એટલે જે ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય થયા, એ જ્ઞાનની વિરુદ્ધ કષાયની પ્રવૃત્તિ કરતા કરતા થયા એમ કેવું છે. એટલે વાત એક સમયની ચાલે છે, પણ સીધો કષાય નુકસાન કરે છે એની ચર્ચા ઉપાડી એમણે. ક્યાં વાતને લઈ ખેંચી ગયા એ અનુસંધાન કરી લીધું એમણે. તે ઉપયોગનું એક સમયવર્તી પણ કષાયાદીના અભાવે થાય છે, કેમ કે કષાયાદી યોગે ઉપયોગ મૂંઢતાદી ધારણ કરે છે. કષાયને લઈને વિવેક રહેતો નથી. હવે તો સ્પષ્ટ બધાને અનુભવ ઓછર થાય એવું છે. તમે મૂંઝાયેલા હો, તમે ગુસ્સામાં હો, ત્યારે તમારો નિર્ણય બરાબર ન આવે, હેલ્ધી ડિસિશન તમે ન લઈ શકો. એવી સ્થિતિમાં તમે જે ડિસિશન લીધું હોય અનહેલ્ધી હોય છે. એટલે ઘણી વાર માણસ થોડો વિચારવાન, બુદ્ધિશાળી હોય તો શું કરે છે, જુઓ અત્યારે મને છે ને પરિણામમાં બરાબર મજા નથી, ચંચલતા છે અથવા અમુક પ્રકાર એવો ચાલે છે, આ વિષયનો નિર્ણય હું અત્યારે નહીં લઉં, નિરાંતે શાંત ચિત્તે મને ટાઈમ આપો, આટલો એક દી, બે દી, ચાર દી, છ દી, અઠવાડિયું માગી લે, આવા વિષયનો નિર્ણય હું શાંત ચિત્તે લઈશ તો જ સરખો નિર્ણય આવશે, નહીં તો મારાથી ઉતાવળીયો નિર્ણય છે એ અપરિપક્વ અવસ્થામાં થયેલો નિર્ણય હોય છે, એ કાં તો નિર્ણય તકતો નથી અને કાં તો નિર્ણય ઉલટો સુલટો થઈ જાય છે, બેમાંથી એક તો થયા વગર રહેતો નથી. એટલા માટે પરિણામની શાંતતા આવશ્યક છે, તો પોતાના હિતમાં પોતે નિર્ણય બરાબર યથાસ્થિત લઈ શકે, નહીતર નિર્ણય લઈ અહિતમાં જાય એમ કેવું છે. કેમ કે કષાયાદી યોગે ઉપયોગ મૂંઢતા આદિ ધારણ કરે છે, તેમજ અસંખ્યાત સમયવર્તી પણ ભરે છે, સ્થૂળતા આવે છે, એટલે એમાં અસંખ્ય સમય જાણવાનું બને છે. તે કષાયાદીના અભાવે એક સમયવર્તી પણ થાય છે, અર્થાત કષાયાદીના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ હોતું નથી. એમાં એક સમયનું જ્ઞાન કેટલું, એ વાત યુક્તિથી બહુ સમજાય એવી છે. ફૂલ, ફૂલની પાંખડી કોમળ હોય, 1000-2000 પાંખડીનો થપ્પો મારેલો હોય, બરાબર થપ્પી મારેલી હોય, એમાં હાર બનાવવા માટે સુયો પરોવો હોય તો એક એક પાંખડીમાં વાર લાગે એવું હોય તો ગોઠવી અને પછી એક ફટકો મારે એટલે પાંખડી તો કોમળ હોય એક સાથે 1000-2000 પડને વીંધીને નીચે વહી જાય સુયો. કેટલામાં 5 સેકન્ડ ની અંદર ફટકો મારતો તો 5 સેકન્ડ એનો લાગે, 5 સેકન્ડ ની અંદર 2000 પાંખડી એને વીંધી તો ક્રમે ક્રમે વીંધી છે કે એક સાથે વીંધી છે, પેલા પેલામાંથી પછી બીજી પાંખડીમાં પછી ત્રીજી પાંખડીમાં એમ જ પસાર થયો છે ને, તો 5 સેકન્ડ ના 2000 ભાગ થયા કે ન થયા કે થઈ શકે છે. એવી રીતે 1 સેકન્ડ ના અસંખ્ય ભાગ કેવળ જ્ઞાન ની અંદર ભગવાને જોયા છે એક સમય, એટલે કેટલો કે 1 સેકન્ડ નો અસંખ્યમો ભાગ. ગુરુદેવના વ્યાખ્યાનમાં આ શબ્દનો પ્રયોગ આત્માને વર્તમાનમાં કેવો છે બતાવવા માટે લેતા હતા કે આ આત્મા છે, પ્રવચન જ એવી રીતે શરૂ કરતા કે આ આત્મા છે એ 1 સેકન્ડના અસંખ્યમાં ભાગમાં એટલે વર્તમાન સમયમાં પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાનાનંદ નિર્મળાનંદ નિત્યાનંદ સ્વરૂપ છે. એટલા સૂક્ષ્મ કાળમાં આત્મા સંપૂર્ણ છે એમ કે છે. અને આત્માને જોવાનો આત્માનો અવલંબન લેવાનો એ એક વર્તમાન સમય જ છે તારી પાસે, ભૂત ભવિષ્યમાં તું કઈ કરી શકતો નથી. એવો જે આત્મા છે અવલંબનનો વિષય એ તારો કારણ પરમાત્મા છે, તું અવલંબન લે એટલે કાર્ય પરમાત્મા પ્રગટ થાય. બસ આવી રીતે એમના વ્યાખ્યાનનો પ્રારંભ આવી રીતે થતો હતો. જે જૂના મુક્ષુ છે એમને તો બધાને સાંભળ્યું છે પ્રત્યક્ષ, નવા હોય એને ખ્યાલ ન હોય. શું કે છે કે કષાયાદીના યુગે અસંખ્ય સમયમાંથી એક સમય જુદો પાડવાની શક્તિ જ હોતી નથી, સામર્થ્ય જ હોતું નથી. તે કષાયાદીના અભાવે એક સમય જુદો પાડીને તે અવગાહે છે, જાણે છે. ઉપયોગનું એક સમય વર્તી પણ કષાય રહિત પણ થયા પછી થાય છે. સકષાય પરિણામની અંદર એવો સૂક્ષ્મ ઉપયોગ થાય નહીં એમ કે છે. માટે કોઈ એમ કહે કે ભાઈ અમને રાગદ્વેષ ભલે હોય કેવું જ્ઞાન થઈ ગયું છે એ વાતમાં કાંઈ માલ નથી. બધા પોતપોતાના દેવોને રાગી સ્થાપે છે ને અને પછી ત્રિકાવ્યતા માને છે, અમારા ભગવાન ત્રણ કાળનું જાણે છે અને રાગી પણ સ્થાપે છે, ભક્તોનું ભલું કરે અને દુષ્ટોનો નાશ કરે. ગીતામાં છે ને શ્લોક, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ધર્મને અભ્યુત્થાન કરવા માટે ઉત્કર્ષ કરવા માટે હું અવતાર ધારણ કરું છું, કે હું તો ભગવાન જ છું. તો કે અવતાર ધારણ કરવાનો રાગ આવ્યો, ધર્મને જ્ઞાની થઈ ત્યારે અવતાર ધારણ કરવાનો રાગ આવ્યો. ત્યાં કેવળ જ્ઞાન ને ભગવાન પણ હોય નહીં. આગળ નિગાથામાં જોઈએ છે કે હું ભક્તોનો ઉદ્ધાર કરું છું અને દુષ્ટોનો વિનાશ કરું છું. એ રાગને દ્વેષ બે થાપે છે લોકો, માટે તે રાગ દ્વેષ ના ઉત્પાદક શાસ્ત્રો છે. શું રાજમલજી શું કે છે કે એ બધા શાસ્ત્રો રાગ દ્વેષ ના ઉત્પાદક છે, જીનાગમ છે તે વિતરાગતા નું ઉત્પાદક છે. પછી ભલે આમાં સ્વર્ગના વૈભવની વાતો આવે, નરકના દુઃખોની વાતો આવે, તો પણ એ રાગ દ્વેષનો ઉત્પાદક નથી. એવા પરમાર્થિક દ્રષ્ટિકોણથી એ બધું લખાણો છે, ખાલી વર્ણન નથી કર્યું, દ્રષ્ટિકોણ આરે રાખ્યો છે.
ઘીનવર કહે છે જ્ઞાન અને જે કાવ્ય છે ને એમાં જે પાંચમી પંક્તિ છે ને એમાં શું કહેવા માંગે છે?
પાંચમી પંક્તિ યાદ છે? ચ સંસ્કાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. તો નંદી સૂત્ર માં એનો ખુલાસો આપ્યો છે એમ કીધું છે, પણ શું ખુલાસો આપ્યો છે કઈ કાવ્યમાં ન આવે, પણ એનો આશય એમ છે કહેવાનો એમનો કે એ મિથ્યાત્મ દ્રષ્ટિએ એ મિથ્યા શાસ્ત્રો લખ્યા રાગદ્વેષના ઉત્પાદક. પણ એ ઉત્પત્તિ ક્યાંથી થઈ, મિથ્યામતની ઉત્પત્તિ ક્યાંથી થઈ કે દિવ્યધની સાંભળતા સાંભળીને એમણે સિદ્ધાંત છે એને અવળી રીતે પકડ્યો. કોને પકડ્યો? સિદ્ધાંતને. તો સિદ્ધાંત અને અવળી રીતે એમાં બે વાત ભેગી છે, સમજાણું? તો મૂળ સિદ્ધાંત શું છે એ જ્ઞાની પકડી લે છે એમ કેવું છે. દાખલો આપણે એક બે દાખલા લઈએ કે આ શીખ અને પંજાબની અંદર અને સિંધી લોકો ગુરુને બહુ માને છે, ગુરુનું ઘણું મહત્વ એ લોકોને, વાહેગુરુ વાહેગુરુ. શીખની અંદર ગ્રંથ સાહેબ શાસ્ત્રનું વધારે મહત્વ છે. તો દિવ્યધ્વનિની અંદર ગુરુનું મહત્વ પણ આવ્યું છે અને શાસ્ત્રનું પણ મહત્વ આવ્યું છે, પણ એને એટલું જ પકડ્યું, એટલો વિપર્યાસ થયો. બાકી મહત્વ કર્યું છે એ સાચું જ છે, મહત્વ તો કરવું જ જોઈએ. આપણે સિકંદરાબાદમાં ગયા હતા નિરંકારીમાં શિબિર હતી ત્યારે પ્રવચન આપવા, ચારે બાજુ ગુરુનો મહિમા ખૂબ લખેલો. તો અમારામાં છે આ વાત, જૈનમાં નથી એમ નથી, પણ જૈનમાં એ સિવાય ઘણું છે, એ બધું મુકાઈ ગયું એને, એટલું એ જ પકડ્યું, એકાંત કર્યો એને. એમ સમ્યક દર્શન નો વિષય શુદ્ધાત્મા છે, ધ્રુવ. સાંખ્ય મતે એ પકડ્યો અને બીજું બધું છોડી દીધું, એકાંત કરી નાખ્યા. તો મૂળ સિદ્ધાંત તો સાચો છે કે આત્મા ધ્રુવ કુટસ્થ અપરિણામી છે, એ વાત ખોટી નથી, એ દિવ્ય ધ્વનિની જ વાત છે, સિદ્ધાંતની જ વાત છે. પણ એનો સિદ્ધાંતનો એકાંત તે મિથ્યાત્વ છે. તો સિદ્ધાંત શું અને સિદ્ધાંતનો એકાંત શું એ જ્ઞાનીને ખબર પડે છે. માટે જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે થયો. સૌથી વધારે સારો દાખલો છે શ્વેતાંબરના આગમનો. શ્વેતાંબર શાસ્ત્ર 1500 વર્ષ પહેલા રચાણા, તો એમાં પણ કેટલાક મુનિઓને જે પરંપરાએ સિદ્ધાંતનું જ્ઞાન યાદ રહ્યું હતું એ બધું એમણે નાખ્યું છે એની અંદર, અને બીજું કલ્પના કરીને બીજું પણ નાખ્યું છે. હવે આચારંગ સૂત્ર જુઓ તો આચારંગ સૂત્રનું પહેલું વચન છે એ મૂળ વાત છે તીર્થંકર જીને, કે જો એગમ જાણે સો શબ્દમ જાણે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. કૃપાળુ દિવસ શું કીધું કે આ નિર્ગ્રંથ પ્રવચન છે, માતા સાચી છે, પરમ સત્ય છે, પણ બીજું ભેળસેળ કર્યું ત્યાંથી એવી વાત બગડી ગઈ. તો મૂળ વાત શું એ મિથ્યા શાસ્ત્રોની અંદર મૂળ વાત શું અને કલ્પિત વાત શું એનો ભેદ જ્ઞાની જાણે છે. મિથ્યા શાસ્ત્રો વાંચીને પણ એમાંથી પરમાર્થ કાઢે છે. એટલે જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે થોડું. કેવી રીતે જ્ઞાન ભાષા એને જ્ઞાનમાં ભાષો એને જ્ઞાન ભગવાને કીધું છે, એને જીનવરે જ્ઞાન કહ્યું છે, એ તમે સમજો ને એ સાંભળો એમ કે છે. લખાણમાં અધ્યાર હોય બોલવામાં અધ્યાર હોય, પણ આમ બંને સાપેક્ષ જ છે, એકબીજાની અપેક્ષા રાખે છે. તે એટલે શું છે, જે સાચું છે એ સાચું ભાઈશું, અથવા જે સાચું છે તે સાચું ભાઈશું, અથવા જે સાચું છે તે સાચું ભાઈશું, બસ એમ સાપેક્ષ છે, જે ને તે સાપેક્ષ છે. એટલે તે લખ્યું છે ત્યાં જે સાપેક્ષ છે, અધ્યાર છે, અન્ડરસ્ટુડ. ઉપયોગનું એક સમયવર્તીપણું કસાય રહીતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું એક પરમાણુનું ને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળ જ્ઞાન પ્રત્યે એમ કહ્યું છે તે શક્ય છે. આમ વાત ક્યાં લઈ ગયા? પરમાણુથી કેવળ જ્ઞાન સુધી વાત લઈ ગયા. અને કેવળ જ્ઞાન ક્યારે થાય? કે કસાયનો તમે નાશ કરો ત્યારે થાય. કસાય રહીતપણા વિના કેવળ જ્ઞાનનો સંભવ નથી, અને કસાય રહીતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી, માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કસાય રહીતપણું જોઈએ. અને જ્યાં અત્યંત કસાયનો અભાવ હોય ત્યાં કેવળ જ્ઞાન હોય છે. માટે એ પ્રકારે કહ્યું કે એક સમય એક પરમાણુ ને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થને અર્થે જો હવે શું કાઢવામાંથી કે એક પરમાણુને એક સમયને એક પ્રદેશની વ્યાખ્યા સાગમમાં શું કરવા કરી કે જીવનો પુરુષાર્થ વધારવા કરી, કસાયનો નાશ કરવા માટે એ વાત કરી છે. વાત તો શું છે કે એક પરમાણુ એટલે જળનું પરમાણુનું સ્વરૂપ, સમય એટલે કાળનું સ્વરૂપ. શું વાતમાં નથી કાઢી કે શું કરવા એ કીધું કે જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. જો જ્ઞાનીએ હું જ્ઞાન કાઢ્યું એમાંથી તારો પુરુષાર્થ વધાર, કસાયનો નાશ કરવા માટે પુરુષાર્થ વધારીને કેવળ જ્ઞાન પ્રગટ કર, તો તું પણ એક સમયને જાણીશ, તું પણ એક પરમાણુને પકડીશ. શું એટલે એક પરમાણુની વાત પુરુષાર્થ વૃદ્ધિ માટે છે? આવો પરમાર્થ કાઢ્યો અંદર છે. જો કેવી રીતે વાતને ખેંચી જાય છે પોતે. સમયની પીઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. ત્રણે વધારે વધારે સૂક્ષ્મ કેવળ જ્ઞાન ગોચર છે એટલે ત્રણેની વાત લીધી છે. અંતર વિચારમાં વર્તમાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કયા છે. આ તો બહુ પોતે જાણે છે. આ વિષયમાં યોગનો વિષય બહુ જાણે છે પોતે. ધ્યાન અને યોગનો વિષય કરવો બહુ આરાધ્યો હશે એવું લાગે છે. શું ઘણું જાણે છે? ભાષામાં પત્રમાં બહુ મર્યાદિત આવ્યું છે. શું પણ લખે છે એ ઉપરથી એમ લાગે છે કે પોતે ઘણું જાણે છે. અંતર વિચારમાં વર્તમાને અર્થે એટલે વિચારના ઊંડાણમાં અંદરમાં સ્વભાવને સ્વરૂપ સુધી જવા માટે નાની પુરુષોએ અસંખ્યાત યોગ કયા છે, અનેક પ્રકારના યોગ કયા છે કે કેવા યોગમાં અંદર જઈ શકાય, કેવા યોગમાં અંદર જઈ શકાય, એવા અસંખ્યાત યોગ મધ્ય એટલે એમાંના એક આ વિચાર યોગ કયો છે એમ સમજવા યોગ્ય છે. એવા એવા ઘણા યોગમાંનો આ એક વિચાર યોગ છે કે એક પરમાણુની વાત ઉપરથી કસાય રહીત પણ કસાય રહીત ઉપરથી પુરુષાર્થની પ્રેરણા ઉત્પન્ન થાય. શું જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આવી જે વાત કરી છે એ વિચાર યોગની વાત છે કે એક સમયના વાતમાંથી વિચાર ક્યાં સુધી લઈ જવો કે અંતર વિચારમાં વર્તમાને અર્થે આવી રીતે વાતને ખેંચીને દોરી જવી જોઈએ. હવે તમે એમ કે છો કે આ તો એક વિચાર યોગ કહેતો કૃપાળુ દેવે એમ, અસંખ્યાતની વાત કેવી રીતે કરી હશે? પણ બધું સમજાય એવું છે, થોડુંક ઊંડા જવું પડે. તમને ભાવ કેટલા પ્રકારના થાય છે? અસંખ્ય પ્રકારના થાય છે. જેટલા અસંખ્ય પ્રકારના ભાવ થાય છે એટલો અંદર અસંખ્ય પ્રકારનો કર્મ પ્રકૃતિનો ઉદય ખરો કે નહીં? કર્મની પ્રકૃતિનો અનંત પ્રકાર છે, એમાં અસંખ્ય પ્રકાર તો અંદર પેટામાં આવી જાય છે. એનામાં જોડાઈને તમને અસંખ્ય પ્રકારના ભાવો થાય છે, બરાબર છે. હવે કોઈ પણ ઉદયને આત્મકલ્યાણમાં વાળી લેવો એવો જે અંતર વિચારનો યોગ એનો પ્રકાર કેટલાક અસંખ્ય પ્રકારના એવા યોગ છે. એમાં આપણે એક યોગ તમને કયો, એક પ્રકાર કયો, પણ એવા અસંખ્ય પ્રકાર છે. છે કે નહીં અસંખ્ય પ્રકાર? કયો જોયો? નુકસાન નથી થતું. કેવી રીતે? એવો અંતર વિચાર નો યોગ છે તમારી પાસે, એવો અંતર વિચાર નો યોગ છે, અને એ જ્ઞાની પુરુષ નો યોગ છે. જ્ઞાની પુરુષ ની લાઈન છે આખી, એમ કે છે. અને એ મુમુક્ષુની ભૂમિકામાંથી એ બધા ફણગા ફૂટીને પછી જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે, એમ કહેવું છે. આપણે સ્વાધ્યાયમાં એ વાત લઈએ છીએ વિશેષ પ્રકારે, પરિણામની ચર્ચા ચાલે. આપણે ત્યારે કે ભાઈ આવા પ્રકારનો ઉદય આવ્યો, આમ થયું, આવા ભાવ થયા, તો ગમે એ થયું, તેને આત્મકલ્યાણમાં કેવી રીતે વાયો એ વાત કર. મને ન આવડતું હોય તો એ શીખતું, એ સમજ કે એને આત્મકલ્યાણમાં કેવી રીતે વાળેલી. બસ આ અંતર વિચારના અસંખ્ય યોગમાં એનો એક યોગ છે, એમ છે. બહુ સરસ વાતો થઈ છે. બધે અહીં સુધી રાખીએ.